భవసం భవభీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. అనంత కోటి బ్రహ్మాండాధిపతి సర్వావతార ఇష్టదేవ భగవాన్ శ్రీ స్వామినారాయణ పియావా మూర్తి ప్రతిష్ట మహోత్సవని పూర్వ సంధ్యాయ અત્યારે આ સત્સંગ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત અમારા વાલા સર્વ સંતો, ધર્મકુળ આશ્રિત શ્રીજીના લાડીલા વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, સર્વ ભક્તજનોને ફરી એક વખત જય સ્વામિનારાયણ. રાત ઘણી વીતી ગઈ છે અને સંસાર મોહનિદ્રાની માયાના પટની અંદર, પડદાની અંદર અત્યારે ઢંકાઈ ગયો છે. ભગવાનનો ભક્ત અત્યારે જાગૃત થઈ અને ભગવાનની કીર્તન આરાધના કરે છે. શાસ્ત્રમાં કળિયુગને વિશે ભગવાનની જે કીર્તન ભક્તિ એનો વિશેષ મહિમા બતાવેલો છે. કારણ કે આ કળિયુગની અંદર જીવાત્મા માટે મોટા મોટા યજ્ઞ કરવા, જપ તપ કરવા, મોટા અનુષ્ઠાનો આદરવા, એના માટે ધીરજ, સંયમ, શક્તિ, સમજણ આ તમામની આવશ્યકતા રહેલી છે. પણ ભગવાનની ખરેખર આપણા સર્વ ઉપર અતિ કરુણા છે, અતિ દયા છે કે આવા વિષમ દેશકાળની અંદર ભગવાન જ્યારે એમ સંકલ્પ કરે કે અમારે અમારા ધામની અંદર એક બે ત્રણ ચાર પાંચ એમ નહીં પણ મનવારો ભરી ભરીને અમારે ભગવાનના ભક્તને અમારા ધામ સુધી પહોંચાડવો છે, આવો જ્યારે ભગવાન સંકલ્પ કરીને આવ્યા હોય ત્યારે એમને આપણા મોક્ષ માર્ગને એકદમ સરળ અને સુલભ કરી આપ્યો છે. ભગવાને જે વાતને આપણે વર્ષો સુધી શોધવી પડે, ગોતવી પડે એવા ઉપાસ્ય દેવો આપણને મહારાજે પધરાવી દીધા. આપણને એવા સુંદર સદશાસ્ત્રો રચી દીધા જેની અંદર તમામ શાસ્ત્રોના રહસ્યને વણીને એ શાસ્ત્રોના માધ્યમથી જીવાત્માને જે અજ્ઞાનતાનું અંધકાર છે અંધકારમાંથી એ જીવાત્મા બહાર આવી શકે અને એને સત્ય દિશા એને મળે, સાચી દિશા એને મળે, એટલા માટે સદશાસ્ત્રોની પણ રચના કરાવી. આપણો બ્રહ્મ સંબંધ જીવાત્માને ભગવાન સાથેનો ઘણી વખત અમે સભામાં દ્રષ્ટાંત આપીએ છીએ કે આપણે જ્યાં સુધી ભગવાન સાથેનો સંબંધ નાતો નથી બંધાતો ત્યાં સુધી ભગવાન આપણી સંભાળ કયા અધિકારથી લે. આપણે ઘણી વખત અપેક્ષા રાખીએ કે ભગવાન આપણા ઉપર, આપણે ભગવાનના બાળક છીએ, ભગવાનનું સમગ્ર સૃષ્ટિ બાળક છે, આ સમાપ તમામ જે જળ ચેતન આપણને જે પણ દેખાય છે, ચલ અચલ આ તમામ પદાર્થ એ પરમાત્માની એક કલ્પનાથી, પરમાત્માની શક્તિથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ ભગવાને પોતે જે મર્યાદા બાંધી છે અને મર્યાદાની અંદર મહારાજે જે જે આપણને માર્ગ બતાવ્યા છે એની અંદર ભક્તિનો માર્ગ અને ધર્મનો માર્ગ એ મહારાજે વિશેષ કરીને બતાવ્યો છે. જે જીવાત્મા એ ભગવાનના બતાવેલા માર્ગને અનુસરે છે, ભગવાન એની સંભાળ લે છે. એક વખત વચનામૃતની અંદર આ વાત લખવામાં આવી કે મહારાજને પૂછ્યું કે ભગવાનનો જે ભક્ત, આ દુનિયાનો જે જીવ છે એ જયારે તપ જપ કરે છે ત્યારે એની પાછળ એનો કંઈક સ્વાર્થ રહેલો છે, એની પાછળ એનો કઈ હેતુ રહેલો છે, કંઈક સુખ મેળવવું છે, કોઈને સંપત્તિ મેળવવી છે, કોઈને સંતાન મેળવવું છે, કોઈને પોતાના ધંધામાં બરકત કરાવી છે, કોઈને કોઈ હરીફ હોય એને હરાવવો છે, એને માટે આ કાર્ય કરે છે, એટલે તમામના હેતુ છે. ત્યારે ભગવાનને એવો કયો સ્વાર્થ છે કે બદ્રિક આશ્રમમાં, કારણ કે આપણા સત્સંગીજીઓનો તમે પ્રથમ જયારે અધ્યાય વાંચ્યો એનો પ્રકરણ સ્વામીએ સમજાવ્યું હશે કે ભગવાન નરનારાયણ સ્વરૂપે અખંડ બદ્રિકાશ્રમમાં તપ કરે છે, ત્યારે ભરતગણના જેને રાજા ગણવામાં આવે છે અને જેને ભગવાનનો પરમાત્મા સ્વયં પોતે એ આજે પોતે તપ કરીને ભગવાનને શું મેળવવું છે, ત્યારે વચનામૃતમાં મહારાજે બહુ સુંદર એનો જવાબ આપ્યો છે કે ભગવાનના ભક્ત જે ભરતગણમાં જે ભગવાનના ભક્તો વસે છે એના કલ્યાણને માટે, એનું શ્રેય થાય એના માટે ભગવાન તપ કરે છે. વિચાર કરી જુઓ તમે, આજે આપણને જે મળ્યું છે વાલા ભક્તો, પછી એની જો કિંમત આપણે ન સમજીએ, એનો મહિમા જો આપણે કદાચ ઓછો સમજીએ, તો ખરેખર વાસ્તવમાં આપણી આજે કરેલી મહેનત અને આપણી જે સમજણ એને બિરદાવવા શકાય નહીં, કોઈ શબ્દોમાં એને બિરદાવી શકાય નહીં. કારણ કે ભગવાનનો જેટલો મહિમા આપણે જાણીએ છીએ એના કરતો અમે એના કરતા ઘણી વખત આ વાત પણ હું કહું છું સભામાં કે આપણે જેટલો શાસ્ત્ર થકી જાણવા પ્રયત્ન કરીએ છીએ ને ભગવાનનો મહિમા તો એના કરતા વિશેષ છે. આપણને કોઈ એમ કીધું કે ગોવર્ધન ઉપાડ્યો તો જ મહારાજ ભગવાનનો અવતાર ગણાયા, પણ એ ગોવર્ધન કદાચ ઉપાડે કે ન ઉપાડે એની જે ઐશ્વર્યપણું છે, એનું જે ભગવાનનું જે ભગવાનપણું છે, આજે મહારાજે અનેક ચરિત્રો કર્યા. શ્રીજી મહારાજના પ્રાગટ્ય પછી તમે આજે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર તમે અનેક એવા પરચાઓ છે. માનુષિક લીલાઓ તો મહારાજે કરી જ હોય, પણ માનુષિક લીલાની સાથે જે અલૌકિક લીલા જે મહારાજે બતાવી, એવા અઢળક પરચાઓ મહારાજને આપણે સાંભળી શકીએ, વાંચી શકીએ, જોઈ શકીએ. પણ એવા જે અલૌકિક પ્રતાપ કદાચ ભગવાને ન પણ બતાવ્યો હોત તો પણ ભગવાનના ઐશ્વર્યપણામાં કોઈ ખામી હોવાની નથી, અને એ જ પરમાત્મા એ આપણું કલ્યાણ કરવાના છે. આવો મહિમા સમજાય. જ્યાં સુધી આપણી સામે આજે દિવસનો સૂર્ય હોય ને આપણે એ સૂર્યના પ્રતાપમાં પ્રકાશની અંદર આપણે ચાલતા હોઈએ, પણ આપણી જ્ઞાન ક્યારે કહેવાય, સમજણ ક્યારે કહેવાય? તમે જુઓ, તમને દ્રષ્ટાંત આપું કે તમે જયારે નવા ઘરમાં, જયારે ઘરમાં નવી રીતે નવા તમે રહેવા જાઓ ને, એટલે તમારે જ્યાં લાઇટની સ્વિચ હોય એ સ્વિચને આમ જોઈને પછી તમે ચાલુ કરો. અમુક વર્ષો જાય તમે ઘરમાં ટેવાઈ જાઓ, પછી બારણું ખોલો ને અંધારું હોય અંદર, પણ પછી સ્વિચ શોધવી પડતી નથી, શોધવી પડે છે. હે, તમે બધા અનુભવ, હું તમને બહુ સામાન્ય, અત્યારે આપણે બહુ શાસ્ત્રની ગહન વાત નથી કરવી, અત્યારે હળવાશમાં બેઠા છીએ આપણે, એટલે તમે માથાનો ભાર ઉતારી નાખજો. માથાનો ભાર ઉતારીને જે સત્સંગની આપણે સમજણની વાત કરવી છે વાલા ભક્તો, કે આપણે નવા ઘરમાં રહેવા ગયા હોય ત્યારે લાઇટ ક્યાં છે, કબાટ ક્યાં છે, આપણી ખીટી ક્યાં છે, કપડાં ટીંગાડવા હોય તો એને શોધવી પડે નવું છે માટે. પણ એક વખત અભ્યાસ થઈ ગયો, આપણને એનો અનુભવ થઈ ગયો છે, અમુક વર્ષો આપણે ઘરમાં ને ઘરમાં રહ્યા છીએ, પછી કદાચ અંધારું હોય કે ઉજાળવું હોય, આપણે કદાચ રૂમમાં બેઠા હોઈએ, આંખે પાટા બાંધ્યા હોય, તો પણ આપણે બરાબર આપણી હાથ જે છે એ સ્વિચ ઉપર જ પડે છે, આપણી જે કપડાં ટીંગાળવાની ખીટી હોય ત્યાં જ હાથ પહોંચે છે, કારણ કે એનો અભ્યાસ થઈ ગયો છે. એમ ભગવાનની ભક્તિ મહારાજે કેવા બતાવ્યા પ્રકાર, તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એના માટે કદાચ વિશેષ તમને જ્ઞાન સમજણ જો મળે તો સારી જ વાત છે, પણ કદાચ વિશેષ જ્ઞાન સમજણ ન સમજાય કોઈ કારણસર, આપણને એનો યોગ ન થયો હોય, કોઈ એવા કથા સાંભળવાનો એવો આપણને અવસર ન મળ્યો હોય, એવી આપણી બુદ્ધિ એટલી ન વિકાસ પામી હોય કે આપણે ભગવાનનો એવો મહિમા જેવો વર્ણવો જોઈએ અથવા તો જેવો સમજવો જોઈએ સમજાયો હોય, તો પણ ભગવાનની એટલી ભક્તિ જો આપણે કરીએ તો એના થકી પણ આપણે ભગવાનનો મહિમા યથાર્થ સમજી શકાય. ઓલી જે ટેવ પડી જાય ને આપણા જીવનમાં, જેને વણી લીધું છે એની ટેવ પડી જાય, પછી આપણે એના માટે ગોતવાની જરૂર પડતી નથી, આપણો હાથ આપોઆપ ત્યાં પહોંચે. એમ મહારાજે તમે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા મંદિરે રોજ સાયંકાળે જવું ને ઉચ્ચ સ્વરે ભગવાનનું ભજન કરવું, પછી આજે એક વખત આ જીવમાં વણાઈ ગયું, પછી આપણને શીખવાની જરૂર પડવાની નથી કે આપણનો ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવું સુખ દુઃખ સારા નરસા તમામ પ્રસંગની અંદર આપણને ભગવાન જ પહેલા યાદ આવવાના છે, કારણ કે જીવમાં વણાઈ ગયા છે. નહીતર પછી છેલ્લે આપણે જ્યારે અંતિમ યાત્રા નીકળતી હોય, જગત આખું કહેતું હોય રામ બોલો ભાઈ રામ, પણ એ બોલે જે જેના પ્રાણ નીકળી ગયા છે, આખું જગત ભેગું થઈને એને સમજાવે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, પણ એ વ્યક્તિ બોલવાનો નથી, કારણ કે જીવમાં નથી આવ્યું. આપણે તો જીવમાં વણવાના છે હરિ કૃષ્ણ મહારાજને. આપણને ભગવાન મળ્યા છે, દ્રષ્ટિની સામે આપણે ધ્યાન કરીએ છીએ, પણ ધ્યાન મહારાજે કીધું ક્યાં સુધી કરવું, કે સ્વરૂપ અંતરમાં ઉતરી જાય. ખાલી બાહ્ય દેખાવ આપણે મંદિરમાં જઈને ધૂન ભજન કરીએ છીએ માટે કરવા ખાતર કરીએ છીએ એમ નથી, એ સ્વરૂપને આપણે અંતરમાં ઉતારવાનું છે કે પછી આપણા જીવમાં વણાઈ જાય, કે જેથી કરીને આપણને આપણને અનાયાસે પણ શ્વાસે શ્વાસે ભગવાનનું રટન રહે, ભગવાનનું નામ આપણા હૃદયની અંદર ગુંજતું રહે. અને એ જો આપણામાં ટેવ પડી, મહારાજને વચનામૃતમાં કહી મહારાજે આ વાત પણ લખી કે આપણે ઘણી વખત વિચારી અંતકાળે ભગવાનનું નામ લેવાય તો ભગવાન કલ્યાણ કરે છે, અજામેલને તાર્યા, એવા ઘણા દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોની અંદર ઇતિહાસની અંદર લખાણા છે. પણ મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ લખ્યું કે જેને આખી જિંદગી નથી કર્યું એને અંતકાળે પણ ભગવાન યાદ આવવાના નથી. માટે આપણે આખી જિંદગી જે કરવું છે, જે અંતે કરવું છે, એની શરૂઆત આજથી કરવાની છે, આવો શુભ સંકલ્પ કરવાનો છે. આજે એના માટે વિચાર કરો. મહારાજે મંદિરો બંધાવ્યા, શાસ્ત્રો રચ્યા, નંદ સંતોએ, મેં ગઈકાલે પણ આ વાત કરી હતી કે આપણે ખરેખર એટલા ભાગ્યશાળી છીએ કે બીજા જે કવિઓએ કે સંગીતકારો આપણે ટીકા કરીને એને ઓછા પાડવાની જરાય મારી દાનત નથી. પણ એક સત્ય હકીકત જે છે આપણે સમજી શકાય એવી, કે એ જે કવિઓએ કે જે રચેતાઓએ કીર્તન પદ રચ્યા છે એને ભગવાનની કલ્પના કરીને, એટલે કે ભગવાનનું ધ્યાન કરીને જે મૂર્તિ આભાસમાં દેખાણી એના પ્રમાણેના પદ લખ્યા છે. જે લીલાઓ સાંભળી, જે વર્ણન સાંભળ્યા, એ સાંભળ્યા ઉપરથી એનું વર્ણન લખેલું છે, એ ભગવાનના સ્વરૂપનું વર્ણન લખેલું છે, ચરિત્રોનું વર્ણન લખેલું છે. પણ આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે મહારાજ હાજરા હજુર સામે બેઠા હોય, નંદ સંતો અમને જોતા જોતા અમને મૂર્તિનું વર્ણનના પદો લખે, મહારાજની આંખોનું વર્ણન, મહારાજના હાથનું વર્ણન, મહારાજના તલનું વર્ણન, તિલનું વર્ણન, ચિહ્નનું વર્ણન, ચરણારવિંદના ચિહ્નનું વર્ણન, મહારાજને સન્મુખ બેસાડીને લખતા હોય અને એ આપણને ગાવાને સાંભળવા મળે છે, એ પદો આપણને ગાવા મળે છે. અને પદ કેટલા પ્રતાપી વાલા ભક્તો. એક પ્રસંગ આપણા સંપ્રદાયમાં બહુ ટૂંકો નાનો એવો પ્રસંગ છે કે સંતો સવારે એક ગામની પાદરમાંથી નીકળતા હતા અને એક ડોશી એ પોતાનું ઘરનું આંગણ સાફ કરતી હતી, એનું ઘર વાળતી હતી. અને એ સંતો પદ સવારે પ્રભાતિયા ધ્યાનધર ધર્મના પુત્રનું આ પ્રભાતિયા બોલતા બોલતા સંતો જતા હતા. આ ડોશીને બીજું કંઈ ખબર પડે નહીં, પણ આ શબ્દ એને કાનમાં બહુ રૂચ્યા કે ધ્યાનધર ધર્મના પુત્રનું. એને સવારે રોજ વાળવા જાય ત્યારે એ પદ, એ જે બે પંક્તિ, આ બે શબ્દ જ આવડે એને, પણ એ પંક્તિ બોલે. અને જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે એમ શાસ્ત્રોમાં લખાણું છે, આપણા ઇતિહાસમાં એમ કહેવાય છે કે ભગવાન એને તેડવા આવ્યા. ઓલી ડોશી કહે કે હું તમને, મેં કોઈ દાડો ભજન કર્યું નથી, મેં તમને કોઈ દિવસ ભજ્યા નથી તમારું. ત્યારે મહારાજે કીધું તમે રોજ અમારું ભજન કરો છો અને જે ધ્યાનધર ધર્મના પુત્રનું એ તમે જે ગાઓ છો એ ધર્મનો પુત્ર હું. આવું મહારાજ કહી અને એને ધામમાં તેડી ગયા. કહેવાનો જાણે અજાણે, જાણીને જે ભક્તિ, અજાણતા જેને ભક્તિ કરી, જો મહારાજ એનું કલ્યાણ કરતા હોય, આપણે સમજણપૂર્વક ભક્તિ, આપણી શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક આપણે જો ભગવાન સ્વામિનારાયણના આપણે દર્શન કરીએ, ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ, તો આપણો ઉદ્ધાર કેમ ન થાય. પણ એના માટે પણ આપણી જે રીત મહારાજે કરી એને આપણે બરાબર પકડી રાખવી પડશે. આપણા જે સંપ્રદાયના સિદ્ધાંતો છે, આપણી મર્યાદા છે, મહારાજે જે જે આ પાળ બાંધી છે એનું અનુસંધાન રાખીને આપણે ભક્તિ કરશું, પછી હૃદયની અંદર નિષ્કપટ થઈને. અયોધ્યા પ્રસાદજી મહારાજે બહુ સુંદર લખ્યું છે, એક કપટી ન તરે મહારાજ શરણાય સભી તરે. હે, આ સંસારની અંદર ભગવાનના ચરણારવિંદમાં આવેલા બધાને ભગવાન મોક્ષ આપે છે, ભગવાન બધાનું કલ્યાણ કરે છે, પણ જો કપટ રહીને તમે આવ્યા તો ભગવાન એની હામુ જોતા નથી. એટલે આપણા જીવનની અંદર આવું કોઈ, કારણ કે આમ તમે બહાર વ્યસન રાખતા હો ને ભગવાનની આગળ જઈને આપણે એમ કહીએ કે અમે તમારા દાસ, ભગવાન માને નહીં. આમ તમે કહો કે પંચ મારે પરમેશ્વર ખીલી મારી ખસે નહીં તો ભગવાન માને નહીં. જે નિયમ ભગવાને બનાવ્યા છે એના પ્રમાણે વર્તીએ તો ભગવાનનો રાજીપો રહે. નહીં તો ઘણા ભક્તો એવા હોય, અમે સત્સંગી હાચા તિલક ચાંદલો કરતા હોય, મંદિર જતા હોય, લાખો રૂપિયાનું દાન આપતા હોય, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે ત્યાં કે નહીં અમારો કક્કો હાચો, એટલે એના ઉપર પછી ભગવાનનો રાજીપો રહે નહીં. કદાચ સંસારની દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ ગમે તેટલી મોટપ પામે, કારણ કે કળિયુગ છે. મને એક જણાએ હમણાં કીધું કે આ કોઈ વ્યક્તિ છે આટલી બધી પ્રગતિ કરે છે તો ભગવાનની કૃપા એના ઉપર હશે તો જ, એટલું કંઈક સામર્થ્ય હશે તો જ કરતા હશે ને. એટલે મેં એનો બહુ સુંદર ટૂંકમાં જવાબ આપ્યો કે શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કે કળિયુગમાં અધર્મ ફેલશે. હવે અત્યારે ફેલાવો કોણ વધારે છે? જેનો ફેલાવો વધારે દેખાતો હોય સમજી લેવાનું ત્યાં અધર્મ છે. જે ફેલાવો એ સમજી ધીમે ધીમે સમજાશે આપણને. જ્યાં જ્યાં વધારે એમ દેખાતું હોય કે આનું જાજુ બળ ચાલે છે, આનું બળ જાજુ ચાલે છે, આપણે ભલે આટલા બધા ભક્તો છે પણ આપણે કેમ શાંતિથી સંયમ રાખવાનું આપણને, કારણ કે હંમેશા એ જ શીખવવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રો આપણને, સંયમ, શાંતિ, સદાચાર, આપણને અહિંસા આપણને આ શીખવે છે, માટે આપણા ભાગ્યમાં એ આવ્યું છે. અને જે વર્ગ કદાચ આક્રોશ કરતા હોય, કોઈ બીજા કામ કરતા હોય, તો કોઈ એમ કે આ પ્રગતિ કરી ગયા, તો એ વાલા ભક્તો પ્રગતિ નથી, પણ એ વાલા હકીકતમાં અધર્મ છે. માટે એને કદાચ અત્યારે મોકળો માર્ગ મળ્યો છે, પણ એક સમય એવો આવશે કે જ્યારે એનો અંત થવાનો છે. અને આપણે જે ભગવાનના માર્ગ ઉપર ચાલીએ છીએ, મહારાજ આપણી રક્ષા કરવા પ્રગટ થયા છે. પૂર્વે પ્રગટ થયા હતા ભગવાન, મહારાજ હાજરાજુર હતા, હાજરાજુર છે ને હાજરાજુર રહેવાના છે. અનેક અવતારો મહારાજે કોઈ દિવસ અસુરોની રક્ષા માટે અવતાર લીધો હોય એવું કોઈ શાસ્ત્રમાં વર્ણન આવતું નથી. ભક્તની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે મહારાજ પ્રગટ થતા હોય છે. એમ આપણા ભક્તોની રક્ષા માટે મહારાજ હર હંમેશ, પછી ગમે તે પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ જે પણ હોય, મહારાજ હંમેશા આપણું રક્ષણ કરે છે. એટલે આવો સુંદર મહિમા આપણા સંપ્રદાયની અંદર મહારાજ સ્થાપીને ગયા છે, આપણી શુદ્ધ ઉપાસના અને શુદ્ધ ભક્તિને બલિહારી છે કે એના દ્વારા આપણે હરિકૃષ્ણ મહારાજની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. વાલા ભક્તો, આજે આપણે આવતીકાલે સુંદર સવારના શુભ મુહૂર્તની અંદર પ્રાતકાળમાં ભગવાનનો આવિર્ભાવ આપણા મંદિરમાં થવાનો છે. અને દરેક ભક્તો, જેમ મેં વાત કરી કે આપણા જીવમાં વણી લેવાનું છે, આ માત્ર એવું ઔપચારિક અમે આવીએ, તમને ઉપદેશ દઈએ, ઢોલ વાગે અને ઓલી અમારે પુરાણી સ્વામી કરે જ કાયમ, એ વાત મેં કરી છે, કદાચ ફરી એક વખત અત્યારે દોહરાવી દઉં, બહુ સમય નહીં લો, કે ગામમાં ઓલા ચોર હતા, તે ચોરી કરવા જાય એટલે એને રાત્રે બધાને જરા અનુકૂળ આવે નહીં, એટલે પાઇપ બધા, એક મદારી હતો, એને મદારી એટલે જે ખેલ દેખાડે ને, નટ કહેવાય એને, બે બાજુ દોરડા બાંધી, વાંસ બાંધીને એના ઉપર દોરડું બાંધીને એના ઉપર ચાલે, અને ચાલે એટલે બેલેન્સ આમ બરાબર એની અંદર સુમેળ જાળવીને ચાલે કે પડી ન જવાય. હવે આ ચોરને એમ થયું કે આની પાસે કળા છે તો આપણે એનો ઉપયોગ કરીએ, એટલે એને કીધું, ભાઈ તું દિવસના કેટલા કમા છે? ઓલા કીધું 100 રૂપિયા કમાવું છું. ઓલા કે આ લે 200 રૂપિયા તને રોજ આપશું, પણ તારું કામ રાતે પડવાનું અમારે, એટલે રાત્રે શું કરવાનું? તો કે રાત્રે તારો ખેલ દિવસે તને કરવાની છૂટ, પણ રાત્રે છે તો અમે જ્યાં કહીએ ત્યાં તારે આ ખેલ કરવાનો, બસ આ જ ખેલ છે. એટલે કે શું કરવાનું? તો કે આ પાઇપ બતાવીએ, એ પાઇપ ઉપર ચડી અને અંદર જઈને, ઉપર મકાનમાંથી અંદર જઈને એની દરવાજા કુંડી ખોલી નાખવાની, બસ પછી તારું કામ પૂરું, તારે 200 રૂપિયા લઈને જતું રહેવાનું. હવે ઓલો ચોર ને આ જે નટ હતો બધા ભેગા થયા રાતે નિશ્ચિત જગ્યાએ જ્યાં નિર્ધારિત કરી હતી, અને અને ઓલા ચોરને ચોરે પેલા નટને કીધું, ભાઈ પ્રયત્ન કર. ઓલો એક વખત દોડીને ગયો, અડધી પાઇપ ચડે ને લસરીને હેઠો પડે, ફરી પ્રયત્ન કર્યો, બીજી વખત અડધે ચડે ને પડે હેઠો. એટલે પેલા ચોર કીધું કે આ નક્કી નાટક કરે છે પૈસા વધારવાનો, એને કે 200 નહીં લે આ 400 રૂપિયા, પણ તું બરાબર ચડીને ખોલી નાખ. ઓલાએ ફરી પ્રયત્ન કર્યો નટે, પણ એ 2-4 વખત થયું ને હવાર 5 વાગવાની તૈયારી થઈ, એટલે ઓલા ચોરે કીધું કે તું હવારે તો ઓલે જે વાંસ હતો એના ઉપર તો હળહળાટ ચડી જતો હતો, ઓલી દોરી ઉપર તો આમ જેમ જમીન ઉપર ચાલો એમ ચાલતા હતા, તો પછી આ અત્યારે કેમ આમ થાય છે? એટલે બહુ વિચાર્યા પછી પેલા નટે જવાબ આપ્યો કે ભાઈ હવારે જે ચડતો હતો ને એમાં એક ફેર હતો. શું? તો કે હવારે પેલો ઢોલ વાગતો હતો. સમજાય છે? ઢોલ વાગતો હતો એટલે સુરાતન ચડતું હતું, ચડી જવાતું ત્યાં રાતે ઢોલ વગાડો. હવે આ વાતને ગળે આપણે એટલા માટે, આ તો દ્રષ્ટાંત લૌકિક છે વાલા ભક્તો, આમ બહુ આની અંદર ન ઉતરશું ઊંડા, પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે મારો કે ઢોલ વાગે ને સુરાતન ચડે એટલું જ ન હોવું જોઈએ. કદાચ આપણે ગામમાં ઉત્સવ હોય ન હોય, પણ હરિકૃષ્ણ મહારાજ આપણા ગામમાં બિરાજમાન છે એનું અનુસંધાન ચોક્કસ રાખજો. અમે આવીએ, સંતો આવે તો તો સારી જ વાત છે, સત્સંગની આપણને એટલું બળ મળે, એટલી અંદર આપણને વેગ આવે, પણ કદાચ કોઈ એવો સમય આવે કે કોઈ ન આવે તો પણ હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરમાં બિરાજમાન છે એને ભૂલશો નહીં. અને એટલા માટે રોજ નિયમિત મંદિર જજો, આરતી પૂજા પોતાની જે ચેષ્ટા આદિ જે કીર્તન ધૂન ભજન કરવાના એ કરજો, તો ભગવાનનો રાજીપો તમારા સર્વ ઉપર ચોક્કસ રહેશે. વધારે સમય નથી રહેતો, સવારે આપણે બરાબર 7 વાગે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એકત્રિત પાછા થવાનું છે, એટલે ભગવાન સર્વનું મંગળ કરે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું.